તારીખ 19/10/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 43 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24
પ્રશ્ન 42 નું ચાલે છે. પ્રશ્ન એ ચાલ્યો છે કે પરમાર્થ પ્રાપ્ત થવામાં એટલે કે આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં સમય ચાલ્યો જાય તો જીવને આકુળ વ્યાકુળ પણ થાય, જેને દર્શન પરિષદ કયો છે એ દર્શન પરિષદના વિષયમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે. આપ શું કહો છો? ત્યારે એમણે એમ કહ્યું કે એવા જે પ્રકારના પરિણામ થાય, આકુલતાના પરિણામ થાય કે મને કેમ પ્રાપ્ત થતું નથી, હું શું કરું તો પ્રાપ્ત થાય, એ આકુલતાને દર્શન પરિષદ કહે છે. પણ એ વિષય થોડો નાજુક છે એટલે એમાં બે પ્રકાર પડે છે. કોઈ જીવને આકુલતા હદબાર થાય છે, કોઈ જીવને આકુલતા પ્રમાણમાં ઓછી થાય છે. કાં તો ઓછી થાય છે તો પણ એનું કામ થતું નથી, અને અમુક હદબાર જાય છે તો પણ એનું કામ થતું નથી. હદબાર જાય છે ત્યારે ખોટી ઉતાવળ થઈ હોય છે ત્યારે હદબાર જાય છે, અને પ્રમાદ હોય છે અથવા બીજા પોતાના ઉદય કાર્યોમાં રસ હોવાને લીધે પણ જીવને જોઈતા પ્રમાણમાં જરૂરિયાત હોય, આવશ્યકતા હોય એટલી આકુલતા ન થાય તો પણ એને કાર્ય થતું નથી. આ વિષય ઉપર એવી ચર્ચા ચાલી છે. વેન્સના શબ્દોમાં જોઈએ બીજા પેરેગ્રાફથી, આત્માનો જ્ઞાન સ્વભાવ કેવી રીતે ગ્રહણ થાય, રાગથી હું કેમ છૂટો પડું, ભેદજ્ઞાન કેમ થાય પરિણમનમાં, ભેદજ્ઞાન કેવા પ્રકારે થાય, પ્રજ્ઞાશ્રેણીથી સૂક્ષ્મ થઈને અંદરમાં જ્ઞાનને કેમ ગ્રહણ કરાય, પ્રજ્ઞાશ્રેણી દ્વારા સૂક્ષ્મ સ્વભાવને સૂક્ષ્મ જ્ઞાનને પર્યાય કેવી રીતે ગ્રહણ કરે, આટલો ટાઈમ થયો એટલે આટલો ટાઈમ ચાલ્યો ગયો મુમુક્ષુતાની પ્રવૃત્તિ કરતા કરતા તો કેમ થતું નથી, તો મને કેમ પ્રાપ્ત થતું નથી. ખાસ કરીને સમય વધારે જાય છે અને પ્રાપ્ત થતું નથી ત્યારે આકુલતા થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એવી બધી અંદરમાં આકુલતા થાય, આકુલતા થાય ત્યારે આવા આવા પ્રકારના પરિણામ થાય. ન જ થાય એ સવાલ નથી, થાય આવા પરિણામ, છતાં તેમાં શાંતિ રાખે એ મારી ભાવના છે તો થવાનું છે. ત્યાં સુધી કાલ આપણે આવ્યું, અંતરની ભાવના છે તો અવિશ્વાસ નથી આવતો. એક વિશ્વાસના આધારે પ્રયત્ન ચાલુ રાખે છે કે આજે નહીં તો કાલે જરૂર હું સફળ થઈશ. ભાવના છે તો થવાનું છે, પ્રયત્ન ચાલુ જ રાખે. શું કરે ભાવનાવાળો? શું કરે કે પ્રયત્ન ચાલુ જ રાખે, એમ ન કરે અથવા એવું ન થાય. શું કે ઘણો સમય ચાલ્યો ગયો અને કાંઈ થતું નથી, માટે કાંઈક હવે બીજો રસ્તો પકડું, હું ક્યાંય ધ્યાનમાં ચડી જાઉં કે હું ક્યાંય બીજે રસ્તે ચડી જાઉં, શું એવો રસ્તો ન પકડે. શું ભાવના હોય તો જે પ્રયત્નો પોતાને સમજવા મળ્યો છે યથાર્થ, એ પ્રયત્ન ચાલુ રાખે, બીજા પ્રકારના પ્રયત્નમાં જાય, પ્રયત્ન ચાલુ જ રાખે. અને ધીરજથી માર્ગને ઓળખવાનો પ્રયત્ન કરે. શું કરે? ધીરજથી અંદરમાં કેવી રીતે માર્ગ થાય, આગળ વધાય, ઉપાય થાય. માર્ગ એટલે ઉપાય, એ ઉપાયની શોધ ચાલુ રાખે. એટલે કે જિજ્ઞાસામાં વિશેષપણે આવે, જિજ્ઞાસા વૃદ્ધિગત થાય. જિજ્ઞાસા માંડી ન વાળે, પણ જિજ્ઞાસા વૃદ્ધિગત થાય. કેવા પ્રકારે? કે આત્માનો સ્વભાવ શું છે, મારો સ્વભાવ શું છે, મૂળ સ્વરૂપ શું છે, એટલે કે નાયક શું છે, એ જિજ્ઞાસા એની ચાલુ રહે. બીજી બાજુ એવો પ્રયોગ અને પ્રયત્ન પણ ચાલુ રહે કે જ્ઞાન તેજ હું છું, એ સાંભળ્યું છે, સંમત કર્યું છે. જ્ઞાન તેજ હું છું, આ બધો રાગ છે તે મારો સ્વભાવ નથી, જ્ઞાન સિવાયના જે કોઈ ભાવો છે તે મારો સ્વભાવ નથી. તે વેદન જુદી જાતનું છે, જ્ઞાનથી એ વેદન જુદી જાતનું છે. અને જ્ઞાનનો જે જાણવાનો સ્વભાવ છે તે જાત જુદી છે. જ્ઞાનની જાત જુદી અને બીજા પરિણામોની જાત જુદી. એ જ્ઞાન જ છે, એ સ્વભાવ જાતિનું પરિણામ છે. બાકીના હજી કોઈ સ્વભાવ જાતિના પરિણામ કોઈ ગુણના થયા નથી. જ્ઞાનમાં એ ખુલ્લું છે, અનાદિ અનંત. એમ લક્ષણથી રાગને ભિન્ન ઓળખા કરે. જ્ઞાન અને રાગને ભિન્ન ઓળખવાનો પ્રયત્ન ચાલુ રાખે. હા, વેદનથી જાતિની પરખા. જ્ઞાનનું વેદન જુદું છે અને રાગનું વેદન જુદી જાતનું છે. એકમાં આકુરતા છે, એકમાં નિરાકુરતા છે, વિરુદ્ધ છે. એકબીજાથી એકબીજા વિરુદ્ધ છે. એમ લક્ષણથી રાગને ભિન્ન ઓળખા કરે. ઓળખા કરે એટલે વારંવાર એ જાતનો પ્રયત્ન ચાલે. અને જ્ઞાનને ગ્રહણ કરે. જ્ઞાનને ગ્રહણ કરે એટલે પોતાપણે, જ્ઞાનમાં પોતાપણું કરે વારંવાર, તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે અને દર્શન મૂળ ચાલ્યો જાય છે. બહુ સ્પષ્ટ વાત કરી છે કે આ પ્રકારના પ્રયત્નથી. બહુ ચોખ્ખી વાત કરી દીધી છે, આમાં ગૂંચવાડો થાય એવું નથી. કાંઈ ચોખ્ખી ચોખ્ખી વાત છે. શું? કે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે એટલે સમ્યક દર્શનની સમીપ જાય છે એ પરિણામો. અને દર્શનમાં એટલા માટે ચાલ્યો જાય છે કે દર્શનમાં મંદ થાય છે. ત્યાં શું થાય છે? દર્શનમાં મંદ થાય છે એટલે એની શક્તિ ઘટતી જાય છે અને એ ચાલ્યો જવાને યોગ્ય થાય છે. હા, એ કારણ છે. ક્રમ છે ને, એ ક્રમ છે માટે એને કારણ કહ્યું છે. ક્રમ હોવાને કારણે એને કારણ કહ્યું છે. પરંતુ તેને ધીરજ હોવી જોઈએ. આવું કાર્ય કરવામાં ધીરજ હોવી જોઈએ. આ વાત ઉપર એમનું વજન છે. પરંતુ કહીને જે કહે છે એનો અર્થ કે ત્યાં વજન છે. ત્યાં પરંતુ કહે છે, ત્યાં વજન છે કે જે અંદરમાં ધીરજ હોવી જોઈએ. આ પ્રશ્ન બહુ સરસ રીતે એમણે હાથમાં લીધો છે કે આમાં ઉતાવળ કરે પણ કામ ન થાય, ઉતાવળ કરવાથી પણ કામ ન થાય, અને ધીરજ રાખવી જોઈએ યથાયોગ્ય પ્રમાણમાં. પ્રશ્ન ઉઠાવશે હજી તો, કેમ કે ધીરજમાં અને પ્રમાદમાં પાછો શું ફેર પાડવો, એ બધી ચર્ચા કરશે. જો આકુલતા અથવા ઉતાવળ કરે, આકુલતા પછી જે ડેશ કર્યો છે ને એનો અર્થ એ છે કે જો આકુલતા એટલે ઉતાવળ કરે તો કાર્ય ન થાય. આકુલતા અથવા ઉતાવળ કરે તો કાર્ય ન થાય. ગમે તેટલો ટાઈમ જાય એનું કોઈ ધોરણ નથી કે આને આટલો ટાઈમ જોવો જોઈએ, આને આટલો ટાઈમ જોવો જોઈએ, એવું કોઈ ધોરણ નથી. ટાઈમ ગમે તેટલો જાય તો પણ વારંવાર પ્રયત્ન કર્યા જ કરે, ધીરજ રાખીને એટલે ખોટી ઉતાવળ કર્યા વિના પ્રયત્ન ચાલુ રાખ્યા, તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. પાછું ફરી લીધું કે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. બીજું કે આ પ્રકારના પ્રયત્નમાં સફળતા મળે મળે ને મળે. પ્રયત્ન જેટલો સતત ચાલે એના ઉપર સફળતાનો આધાર છે. શું? અને પ્રયત્ન સતત ન ચાલે તો વાર પણ લાગે, અથવા એ પ્રયત્ન સતત ન ચાલે ને એમાં મંદ પડી જાય તો ન પણ પ્રાપ્ત થાય. એટલે પ્રયત્નની સતતતા ઉપર આખો આધાર છે. અને પ્રયત્નની સતતતા ક્યારે રહે કે જ્યારે એ પ્રકારનું જોર અને સંવેગ હોય ત્યારે, એવો સંવેગ હોય ત્યારે. સંવેગ ક્યારે આવે કે પોતાનું જે લક્ષ્ય છે એ બરાબર જળવાઈ રહેતું હોય ત્યારે, કે મારે પૂર્ણ થવું છે, મારે પૂર્ણ થવું છે, માટે મને પૂર્ણ થવામાં ઘણા પ્રયત્નની જરૂર છે, પ્રયત્ન પૂર્ણ થવું એ ઘણું દૂર છે મારા માટે, માટે મારે પ્રમાદ કર્યો પાલવે. ગમે તેટલો ટાઈમ જાય તો પણ વારંવાર પ્રયત્નો કર્યા જ કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. પહેલાં આકુલતા તો થાય, સાવ ન થાય તો પ્રશ્ન જ નથી, પહેલાં આકુલતા તો થાય, પણ આકુલતા થાય છતાંય શાંતિ રાખવી જોઈએ. શાંતિ કહો કે ધીરજ કહો, ધીરજ રાખવી જોઈએ. હા, ધીરજ ઉપર વજન છે, પહેલેથી જ વજન છે, ધીરજ પહેલેથી જ વાત કરે છે. ખોટી ઉતાવળ ન કરે પણ ધીરજ જોઈએ. આમાં પણ એ જ વાત કરી કે ધીરજથી ઓળખવાનો પ્રયત્ન કરે, એક ધારી વાત ચાલે છે બરાબર. આકુલતા તો થાય પહેલા, પોતાને પ્રાપ્ત ન થાય અને સમય ઘણો નીકળે તો આકુલતા તો થાય. આકુલતા ન જ થાય એમ નથી કહેવું, આકુલતા પહેલા થાય પછી એ આકુલતાને થી પ્રયત્ન ઉપડે, અને એ ધીરજપૂર્વકનો પ્રયત્ન ઉપડે. બસ ત્યાં શું છે વાત, માર્ગદર્શન શું છે? ધીરજપૂર્વકનો પ્રયત્ન ઉપડે અને ખોટી ઉતાવળ ન થાય તો સફળ થાય, પણ જો ખોટી ઉતાવળ થાય તો પ્રાપ્ત ન થાય, અને પર્યાપ્ત માત્રાની અંદર આકુલતા ન થાય તો પણ પ્રાપ્ત ન થાય. વધારે પડતી ઉતાવળ અને આકુલતા થઈ જાય તો પણ પ્રાપ્ત ન થાય, અને પર્યાપ્ત માત્રામાં આકુલતા ન થાય તો પણ પ્રાપ્ત ન થાય. હા, પ્રમાદને લઈને અથવા ઉદયના કાર્યોમાં રસ પડે તો વળી પાછી આકુલતા ચાલી જાય. આકુલતાને લઈને શું થાય? ઉદાસીનતા આવે. આકુલતા થાય તો શું થાય? ઉદાસીનતા આવે, અને રસ પડે ત્યાં ઉદાસીનતા ચાલી જાય, એટલે ઉદાસીનતા ઉડી જાય, એનો વૈરાગ્ય ઉડી ગયો. શું? જે ભૂમિકામાં જે વૈરાગ્ય જોઈએ એ વૈરાગ્ય ઉડી ગયો એમથી. આગળ પ્રશ્ન કર્યો છે કે ઉતાવળ કરવા જઈએ તો બીજે આડે અવળે રસ્તે ચડી જઈએ એમ? ઉતાવળ કરવા જઈએ આવા પરિણામ થાય, થવા એ સ્વાભાવિક છે. શું? કોઈ પણ મુમુક્ષુને જ્યારે ઘણો સમય થાય અને થોડું પણ સ્વલક્ષ હોય તો આ પરિણામ થાય. સ્વલક્ષ સાવ ન હોય તો પરિણામ આકુલતાના પણ ન થાય, પણ પોતાનું લક્ષ હોય કે સારું હોય. ટાઈમ ઘણો ચાલ્યો ગયો, આમનામ આપણે આ બધો સ્વાધ્યાય કરતાં કરતાં, પૂજા ભક્તિ કરતાં કરતાં, તત્વનો અભ્યાસ કરતાં કરતાં ઘણો વખત ગયો, હજી આપણને પ્રાપ્ત નથી થયું. આ બરાબર તો નહીં, એ ક્યાંક અટક્યા છીએ એવું એને પોતાને ભાસે લાગે ત્યારે એને આકુરતા પણ થાય. હા, કોઈને પોતાના ઉપરથી પ્રશ્નો તો કર્યો હશે, પોતાના ઉપરથી પ્રશ્નકારે જે પ્રશ્ન કર્યો હશે તો માર્ગદર્શન મેળવવા માટે પોતાના ઉપરથી પ્રશ્ન કર્યો હશે, ઉત્તર આપ્યો છે કે હા ઉતાવળ કરવાથી થાય નહીં અને આડે અવળે રસ્તે ચડી જવાય. ઉતાવળ કરવા જાય તો સ્વભાવ ગ્રહણ થતો નથી. એટલે એમ શું કહે છે કે આવી પરિસ્થિતિમાં ઉતાવળ થઈ જવાની સંભાવના છે, આ પરિસ્થિતિમાં ઉતાવળ થઈ જવાની સંભાવના છે, એટલે એના ઉપર ખાસ કરીને માર્ગદર્શન આપે છે. એ મુદ્દા ઉપર માર્ગદર્શન ચાલે છે. અહીંયા ઉતાવળ કરવા જાય તો સ્વભાવ ગ્રહણ થતો નથી, સ્વભાવ તો ધીરજથી જ ગ્રહણ થાય છે. મેં ધીરજ એટલે શું કે સાવધાની, અંદરમાં પોતાનું કામ કરવાની સાવધાની. સાવધાની હોય છે ત્યાં નુકસાન ન થાય એની જાગૃતિ રહે છે. જેમ કે કોઈ માણસ વેપાર કરે છે, વેપાર તો નફો કરવા માટે કરે છે. વેપાર શા માટે કરે છે? નફા માટે કરે છે. છતાં નુકસાન ન જાય એની સાવધાની રાખે છે. શું ત્યાં તો પ્રારબ્ધ અનુસાર થાય, પણ અહીંયા જો એવી સાવધાનીની જાગૃતિ હોય તો અહીંયા વાંધો આવતો નથી. કેમ કે અહીંયા અંદરમાં ને અંદરમાં આત્મા પોતે જાગૃત થાય છે, એટલે એને નુકસાન નથી થતું. અજાગ્રત હોય તો નુકસાન થાય. સ્વભાવ તો ધીરજથી જ ગ્રહણ થાય છે, પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને. કેટલી વાત લીધી માર્ગદર્શનમાં આવે ગ્રહણ કરવા માટે? પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને. સૂક્ષ્મ ક્યારે થાય? કે રુચિ તીવ્ર થાય ત્યારે. નાન સ્વભાવને ગ્રહણ કરે તો તે પકડાય તેવો છે. નાન સ્વભાવ ક્યારે પકડાય? કે પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે ત્યારે. નાનમાં તથા પ્રકારની સૂક્ષ્મતા અને નિર્મળતા. કેમ કે પદાર્થ નિર્મળ છે તો જ્ઞાન પણ નિર્મળ જોઈએ, છે તો જ્ઞાન પણ સૂક્ષ્મ જોઈએ. નાન સ્વભાવને ગ્રહણ કરાય એવો છે. કેમ કે ઉપયોગમાં સ્વભાવ ખુલ્લો છે, ઉપયોગમાં સ્વભાવ ખુલ્લો છે, ઉપયોગમાં સ્વભાવ ખુલ્લો છે તેથી તે પકડાય એવો છે. સ્વભાવ ખુલ્લો છે માટે પકડાયો છે. હા, મિથ્યાત્વ ગળે દર્શન ગળે તો, એટલે એ પહેલાનો જેટલો પ્રોસેસ છે વિજ્ઞાનમાં, વિજ્ઞાન થવા પહેલાનો જેટલો પ્રોસેસ છે એ મિથ્યાત્મને ગાળવાનો જ પ્રોસેસ છે. હા, પરમારસ ક્યારે આવે? તો પોતાપણું તીવ્ર હોય ત્યારે. તો પોતાપણું જે તીવ્ર થાય છે એ દર્શન મોહને તીવ્ર કરે છે. તીવ્ર પોતાપણું છે એ દર્શન મોહને તીવ્ર કરે છે. દર્શન મોહ તીવ્ર થાય ત્યારે જ્ઞાન સૂક્ષ્મ ને નિર્મળ થાય નહીં. દર્શન મોહ મન થાય ત્યારે જ્ઞાન સૂક્ષ્મ ને નિર્મળ થાય. આમ છે, અરસપરસ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે એ પ્રકારનો. પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે તો તે પકડાય એવો છે. જો અહીંયા સુવિધા શું છે કે જે જ્ઞાન સ્વભાવ છે એ અંધારામાં પડેલો હીરો નથી, અજવાળામાં પડેલો હીરો છે. શું હીરો ખોવાઈ ગયો? અંધારું હોય ન જડે, સ્વાભાવિક છે. પણ અજવાળામાં છે. અજવાળામાં શું છે કે રિફ્લેક્શન આવે એના ઉપર, એટલે ચમકે. એટલે અહીંયા એટલી સગવડ છે કે જ્ઞાન છે એ પોતે પ્રકાશરૂપ છે, જ્ઞાન છે એ પ્રકાશરૂપ છે. અને એમ કહે છે કે જો ભાઈ તારી ચીજ છે એ પ્રકાશમાં તારે ગોતવાની છે, અંધારામાં ગોતવાની નથી. તું મૂંઝાતો નહીં, શું અંધારામાં ગોતવાની હોત તો તને મૂંઝવણ થાત, ભાઈ અંધારું છે શું કરું, મને જડે કેવી રીતે. પણ સારું છે કે અહીંયા પ્રકાશમાં ગોતવાની ચીજ છે, આટલી સગવડ છે અહીંયા. એટલા માટે એમ કહ્યું કે સત સુગમ છે, સરળ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ સતને બતાવનાર સત શરત રાખી 207 પત્રમાં. હા, પરિણમન રૂપ છે, સ્વભાવ છે, પરિણમન રૂપ છે. ઉપયોગ પોતે જ પરિણમન છે, એનો સ્વભાવનું પરિણમન છે. સૂક્ષ્મ છે એટલી વાત જરૂર છે. એટલે અંદરમાં સાવધાનીથી શાંતિથી સૂક્ષ્મ થઈને સ્વભાવને ગ્રહણ કરે, એટલે તથારૂપ ગ્રહણ કરવાનો પ્રયત્ન હોય તો અવશ્ય તે ગ્રહણ થાય તેવો છે, ન ગ્રહણ થાય તેવો નથી. અનંત આત્માઓએ તે પ્રકારના પ્રયત્નથી સફળતાને પ્રાપ્ત કરી છે. ઉતાવળ કરે તો કાંઈકનું કાંઈક પકડાઈ જાય, ખોટું પકડાઈ જાય, અને ખોટું પકડાઈ જાય ત્યારે જીવ ખોટો સંતોષ માની લે છે. શું થાય છે? ઉતાવળનું લક્ષણ શું લીધું? કે ખોટો સંતોષ માની લે છે. ઉતાવળ કરે તો કાંઈકનું કાંઈક પકડાઈ જાય. કાંઈકનું કાંઈક એટલે સ્વભાવનો પકડાણો હોય, પ્રયત્નનો ચાલ્યો હોય, વિકલ્પ ચાલ્યો હોય. શું? અને એને એમ થાય કે મને સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ, એટલે ખોટું પકડાઈ જાય છે. ખોટું પકડાણો એનો આ સિમ્પટમ છે કે એને સંતોષ થાય. સંતોષનું લક્ષણ એ છે કે એની ગણતરી કર્યા કરે, એની ગણતરી થાય એની અંદરમાં, આમ થયું, આમ થઈ ગયું, આમ થયું, આમ થયું. હવે સાચું લક્ષણ એ છે કે જ્યારે સ્વભાવ પ્રાપ્ત થાય ત્યારે સંતોષના બદલે અસંતોષ પાછો ઊભો થાય, નવો નવા પ્રકારે, કે આટલું થઈ ગયું એમાં શું થઈ ગયું, મારું લક્ષ તો પૂર્ણતાનું છે, મારું લક્ષ તો પૂર્ણતાનું છે, એટલે હવે મારે તો પુરુષાર્થ ઉપાડીને આગળ વધવું જોઈએ. હે, ન ચાલે. એક બેનશ્રીએ વચનામૃતમાં પણ એ વાત લીધી છે એ પ્રકારે કે જેમ એક ચક્રવર્તીને ચક્રરત્ન પ્રાપ્ત થાય આયુષશાળામાં ત્યારે સંતોષ નથી પકડતો કે ચાલો હથિયાર તો આવી ગયું હવે વાંધો નથી, ગમે તારે રડવા જશું. જેવી ખબર પડે એને કે ચક્ર આવી ગયું એટલે તરત જ એને આના પરિણામની અંદર કે તારે તૈયારી કરો, હવે 6 ખંડ જીતવાની તૈયારી કરો. એમ આ સમ્યક દર્શન છે એ સુદર્શન ચક્ર છે. સુદર્શન ચક્ર, સુદર્શન, સમ્યક દર્શન એટલે સુદર્શન, સુદર્શન ચક્ર છે. આ વિષ્ણુની મૂર્તિ છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં ચતુર્ભુજ છે, ચાર હાથે, એમાં એક હાથમાં સુદર્શન ચક્ર આપે છે, એક હાથમાં ગદા આપે છે. શું? શંખ ચક્ર ગદા પદ્મ, પદ્મ એટલે કમળ, બીજી એક હાથમાં કમળ આપે છે. પછી એના આધ્યાત્મિક રીતે જુદા જુદા અર્થ કરે છે. આપણે તો સુધી પોઈન્ટ ત્યારે સુદર્શન ચક્ર સાથે વાત છે. જેવું સુદર્શન ચક્ર અંદર ઉત્પન્ન થયું એટલે આગળ વધવાની પછી તૈયારી થવા માંડે છે, એની ગણતરી કરે નહીં. સુગરની જેના વચનોમાં એ સંકેત આવ્યો છે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, તમે બધા મહિમા કરો છો, આપણે ત્યાં તો ખબર પડે એટલે બધા એને માન આપે, મહિમા કરે. હા, સમ્યક દર્શન હો ગયા એમાં ક્યાં હો ગયા, અઢી દ્વીપ કે બાર, આ જે જંબુદ્વીપ છે ને એમાં અઢી દ્વીપની બાર, જંબુદ્વીપ પછી સમુદ્ર પછી કાળો દ્વીપ પછી બીજો દ્વીપ પછી પાછો સમુદ્ર એમ બે દ્વીપ પછી અઢી દ્વીપની બહાર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ સમુદ્રની અંદર મોજૂદ છે અત્યારે, અને કેટલાક તો પાંચમે ગુણ સ્થાને છે. હવે તો આગળ વધવાનો પુરુષાર્થ અમારે કરવો છે, એ સંકેત એમણે કર્યો છે. ઉતાવળ કરે તો કાંઈકનું કાંઈક પકડાઈ જાય, ખોટું પકડાઈ જાય, ખોટો સંતોષ માની લે એક, અને કાર્ય નથી થતું માટે ખોટી ઉતાવળ કરે તો ખોટું થઈ જાય, અને પોતાને કાર્ય નથી થયું માટે ખોટી ઉતાવળ કરવી એમ હોવું જોઈએ નહીં. બહુ સરસ માર્ગદર્શન વિસ્તારથી આપ્યું છે આ મુદ્દા ઉપર. ખરો જિજ્ઞાસુ શું કહે છે, ખરો જિજ્ઞાસુ એટલે સાચી આત્મકલ્યાણની ભાવના વાળો. ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી, જે ખરો જિજ્ઞાસુ છે તે ખરો આત્માર્થી છે, અને ખરો આત્માર્થી છે તે ખરો જિજ્ઞાસુ છે. બે વિશેષણ લાગુ પડે છે, અને એટલે બે વિશેષણ લીધા છે કે ખરો જિજ્ઞાસુ અને આત્મા આત્મપ્રાપ્તિ એક એ જ જેનું એક પ્રયોજન છે. આત્મપ્રાપ્તિ સિવાય બીજું જેનું પ્રયોજન નથી તેને સાચું ન આવે એટલે સાચું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ થાય જ નહીં, ખોટામાં સંતોષાઈ જાય નહીં. તેનો આત્મા જ કહી દે, અંદરથી એનો આત્મા કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી માટે આ યથાર્થ નથી. અંદરથી જે પ્રવાહ આવવો જોઈએ, શાંતિના સાગરમાંથી જે પ્રવાહ આવવો જોઈએ. શું અંદરથી એટલે શું કે અંદર જે શાંત સાગર ભર્યો છે એમાંથી જે પ્રવાહ આવવો જોઈએ, એ પ્રવાહ ન આવે એ પ્રકારે તો એને પોતાનો આત્મા જ કહી દે છે કે આ યથાર્થ નથી. અને યથાર્થ હોય તેને અંદરથી શાંતિ આવે. હવે આ જજમેન્ટ જે લેવું છે એ પોતાને યથાર્થ જજમેન્ટ આવે એ ક્યારે આવે, કે આત્માર્થી ખરો હોય અને સાચો ખરો જિજ્ઞાસુ હોય તો જ આવે, નહીં ત્યારે અહીંયા ભૂલ થવાની સંભાવના રહેલી છે. ઉતાવળ કરવાથી ખોટું થાય છે અથવા ખોટું ગ્રહણ થઈ જાય છે, જ્યાં ઉતાવળ કરે ત્યાં ખોટું થઈ જાય અથવા ખોટું ગ્રહણ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક જીવ પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે, એમાં શું થાય છે, જે પ્રશસ્ત રાગ થયો એ સંબંધીનો આત્માને પોતાના સ્વરૂપ સંબંધીનો, સ્વરૂપ પ્રાપ્તિ સંબંધીનો જે પ્રશસ્ત રાગ થયો એમાં એ રોકાઈ જાય છે. રાગ સૂક્ષ્મ હોય છે, આ રાગ હોય છે તે સૂક્ષ્મ હોય છે, એ સૂક્ષ્મ રાગ પકડાતો નથી, આ રાગ છે એમ પકડાતો નથી. શું છે, અંતર અવલોકનથી જાત જુદી પરખાવી જોઈએ, રાગની જાત એવી પરખાવી જોઈએ કે રાગનો એક સૂક્ષ્મ કણ હોય તો પણ એ રાગ છે એમ ખબર પડે, સાતાની શાંતિ ભળશે. રાગ જ્યારે સૂક્ષ્મ થશે ત્યારે શું થશે, માનસિક શાંતિ અંદર ભળી જશે, પણ જેને પરખ આવી છે એ પરખવાળો ભૂલ કરતો નથી. સૂક્ષ્મ રાગ પકડાતો નથી અને અંદર શુભ રાગને છૂટો તે પાડી શકતો નથી. મૂળ તો શું વાત છે કે રાગને જે ભિન્ન પાડવો છે એના બદલે સૂક્ષ્મ રાગને પોતાપણે અભિન્ન લઈ લે છે. આ વિપર્યાસ, હા ઉલટી ગયો કે વિપર્યાસ કયો, આ વિપર્યાસ થઈ જાય છે. હા પૂરેપૂરી બરાબર આવી જોઈએ. ખરેખર તો શું છે કે અવલોકનના અભ્યાસ એટલો ચાલવો જોઈએ, એટલો ચાલવો જોઈએ કે પરિપક્વ માત્રા એ પછી ભેદ જ્ઞાન શરૂ થાય. શું અવલોકનના અભ્યાસની પરિપક્વતા પૂર્વક પછી ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલવો જોઈએ તો ભૂલ ન પડે. પોણજાકૃતિ ઉતાવળ થઈ હોય ત્યાં એ અભ્યાસ પણ કાચો રહે અને ભેદજ્ઞાનમાં પણ અભ્યાસ ન ચાલે, વિકલ્પ ચાલે, અને જે કાંઈ સાંભળ્યું હોય, વિચાર્યું હોય, એનાથી ગ્રહણ કર્યું હોય, સાંભળી વિચારીને જે ગ્રહણ કર્યું હોય એનાથી કલ્પના થાય અને એ કલ્પનાના આધારે આગળ વધે. પ્રેક્ટિકલ સાઈડ એટલી ન આવે, શું એવું બને છે ત્યારે શું કરે છે કે સૂક્ષ્મ રાગ પકડાતો નથી અને અંદર એ શુભ રાગને સૂક્ષ્મ છૂટો, સૂક્ષ્મ શુભ રાગને છૂટો પાડી શકતો નથી. જે ભિન્ન પડવો જોઈએ તેને ભિન્ન પાડી શકતો નથી. એવો સરસ ભિન્ન પડવો જોઈએ કે જેમ એક મગની બે ફાળ હોય એમ બે ફાળ થઈ જવી જોઈએ, ચોખ્ખે ચોખ્ખી બે ફાળ થવી જોઈએ. અને શુભ રાગને છૂટો પાડી શકતો નથી, એ સૂક્ષ્મ થઈને જ્ઞાનને એટલે સ્વભાવને ગ્રહણ કરી શકતો નથી. બે કામ નથી થતું. જો રાગ છૂટો પડે તો સ્વભાવને ગ્રહણ કરે, સ્વભાવ ગ્રહણ થાય તો રાગ છૂટો પડી જાય. બે કામ એક સાથે થાય છે. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે. ન આવે ત્યાં સુધી ભૂલ થવાની સંભાવના છે. હા, એ બધે જો યથાર્થ, યથાર્થ શબ્દ બહુ આવે છે આ પેરેગ્રાફમાં. યથાર્થ શબ્દ બહુ આવે છે, કેમ કે યથાર્થતા છે એ જ સમ્યકતાની પૂર્વ ભૂમિકા છે. શું છે? યથાર્થતા છે એ સમ્યકતાની પૂર્વ ભૂમિકા છે. એ યથાર્થતામાંથી જ સમ્યકતા આવશે. અથવા એક ન્યાયે યથાર્થતા તે સમ્યકતાનું એક અંગ છે, કારણ છે એમ કહો, પૂર્વક્રમની પર્યાય છે એમ કહો, કે એની અંગભૂત પર્યાય છે એમ કહો, એ યથાર્થમાં આવવું જોઈએ. એમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. તે થઈ શકતું ન હોય, એમ થતું ન હોય અને ખોટી ઉતાવળ કરીને કોઈ પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, શું કરે પછી? કે અંદરથી ગ્રહણ થઈ શકતું ન હોય અને એમ થાય કે લાવ હું વારંવાર ધ્યાનમાં બેસું, એકાગ્રતાનો પ્રયત્ન કરું, પણ ચીજ જ્ઞાનમાં આવ્યા વિના, ચોખ્ખે ચોખ્ખી પ્રતિભાસમાં આવ્યા વિના, એ વિજ્ઞાનપૂર્વક પ્રતિભાસ આવે છે. ધ્યાન કરવા બેસે તો એ ઉંદર વાળે ચડી જાય. પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. ભલે ધ્યાન કરે તો પણ એ ધ્યાનમાં કાંઈ હાથમાં આવશે નહીં. ત્યાં યથાર્થ લીધું, જો પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. તે ધ્યાનમાં વિકલ્પ શાંત થઈ જાય, એવું બને કે ધ્યાન કરવા બેસે, એના પાછા પ્રયોગ પણ છે, શું પાછો શ્વાસના બીજા ત્રીજા પ્રયોગ પણ છે. તે ધ્યાનમાં વિકલ્પ શાંત થઈ જાય, તેથી એમ લાગે કે જાણે વિકલ્પ છે જ નહીં, આમ ભૂલ પડી જાય છે. શું વિકલ્પ જરા શાંત થાય અથવા અતિમંદ થાય, અતિ સૂક્ષ્મ થાય, ત્યારે એમ થઈ જાય કે હવે મને વિકલ્પ નથી રહ્યો, નિર્વિકલ્પતા થઈ ગઈ. પરંતુ વિકલ્પ હોય છે, ત્યાં વિકલ્પ હોય છે, સૂક્ષ્મ વિકલ્પ હોય છે. શું? હા, ખોટા ધ્યાનનો નિષેધ જ કરે ને, તો ભૂલ પડી ગઈ, એ ભૂલ છે. શું? આમ તો શું થવું જોઈએ? યથાર્થતા જો લઈએ તો એમ થવું જોઈએ કે જ્યારે સ્વરૂપનો અંદરમાં પ્રતિભાસ આવે પછી ધ્યાનનું સ્ટેજ છે, એ પહેલાં ધ્યાનનું સ્ટેજ નથી. પ્રતિભાસ આવ્યા પછી શું થાય કે અંદર જે સુખ શાંતિનો સાગર છે એનું એટ્રેક્શન થાય, એનું આકર્ષણ થાય, સ્વભાવનો પ્રેમ થાય. શું? સ્વભાવનો પ્રેમ થાય અને પરિણામ ખેંચાવા માંડે અંદર. શું થાય? પરિણામ વારંવાર ઉદયમાં જાય, ઉપયોગ વગેરે બીજા પરિણામો ચારિત્રમૂળના ઉપયોગમાં જાય, છટકે ત્યાંથી, વારંવાર છટકી જાય કે હું તો આ છું ને, હું તો આ છું ને, હું તો આ છું ને, એમ અંદરથી આવ્યા કરે. એમ સહેજે સહેજે થાય, કરવું ન પડે એને, એને ધ્યાન કરવું ન પડે, પણ ધ્યાન એનું થઈ જાય. જે પરિણામનું ખેંચાણ છે, આકર્ષણ છે, એને ત્યાં એકાગ્ર કરવાનું સાધન છે, એનાથી એકાગ્ર થાય છે. એ એકાગ્રતા સહજ આવે છે, એ એકાગ્રતા કરવી પડતી નથી, પણ સહેજ આવે છે. એટલે જીવને એ યથાર્થ પ્રકારે આવે તો એમાં કાંઈ કૃત્રિમતા કે ઉતાવળ કે બીજી કોઈ ખોટું થવાનો ચાન્સ નથી, નહીં તો ભૂલ પડવાનો ચાન્સ છે, એમ કહેવું છે. જ્યાં રસ આવે ત્યાં એકાગ્રતા થાય, ને રસ ક્યાં આવે કે જ્યાં સુખ શાંતિ દેખાય ત્યાં. એ જીવનો સ્વભાવ છે, સુખ શાંતિ મેળવવું એ જીવનો સ્વભાવ છે. અને એને પોતાનો સુખ સાગર અંદરમાં દેખાય તો જાયલો રહે નહીં. પુરુષાર્થનું ઉત્થાન જ બીજી રીતે આવે. કેમ? કે પ્રત્યક્ષ છે વસ્તુ, વસ્તુ અંદર પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે એટલે એનું જોર આવે એકદમ, અને પરિણામ જોરથી એ બાજુ ખેંચાઈને જાય છે. શું કહે છે અહીંયા? કે વિકલ્પ હોય છે છતાં તે નથી એમ ઉતાવળથી માની લે તો ખોટું થઈ જાય છે. હોય છે છતાં એમ માની લે કે નથી. શું? આમ તો સ્વરૂપ છે એ પોતે જ નિર્વિકલ્પ છે, સામર્થ્યરૂપ છે ને. સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ એ અવસ્થા ધર્મ છે, પર્યાય ધર્મ છે, ત્રિકાળીનો ધર્મ નથી. તો વસ્તુ જે ત્રિકાળી છે એ નિર્વિકલ્પ સદ્રશ છે, એને નિર્વિકલ્પ વિશેષણ દેવું એ પણ એક જાતનો યથાર્થપણું નથી. કેમ કે સ્વવિકલ્પ વિકલ્પનો નાશ થાય પછી નિર્વિકલ્પ થાય ને, પણ એ વસ્તુ વિકલ્પ વિનાની અવિકલ્પી છે. કેવી છે? નિર્વિકલ્પની પણ અવિકલ્પી છે. એને આશ્રયે તદાકાર પરિણામ થાય ત્યારે એને નિર્વિકલ્પ દશા એટલા માટે કીધી કે પહેલાં વિકલ્પ હતો એનો નાશ થઈ ગયો માટે. અને એ તદાકાર દશા અને એ ત્રિકાળી સ્વરૂપ બે સદ્રશ ભાવે હોવાથી સ્વરૂપને પણ નિર્વિકલ્પ એવું વિશેષણ લગાડવામાં આવે છે. ખરેખર તો તે અવિકલ્પ છે, સ્વરૂપ નિર્વિકલ્પ નથી પણ અવિકલ્પ છે, પણ અવસ્થાનો આરોપ એના ઉપર પણ કરવામાં આવે છે. એટલે એવા અવિકલ્પ અવિકલ્પ સ્વરૂપ જે આત્મા છે એનું જે જ્ઞાનની અંદર પ્રતિભાસનું થાય છે, પછી તદાકાર પરિણામ થાય છે, ત્યારે એને એના સ્વરૂપનું ધ્યાન થયું એમ કહેવામાં આવે છે. પણ સ્વરૂપ જેવું અવિકલ્પ છે એવું જ્ઞાનમાં ન આવ્યું હોય તો ધ્યાન કોનું કરે? એ જ્ઞાનમાં ન આવ્યું તો ધ્યાન કોનું કરશે? એનું ધ્યાન થાય નહીં. ગુરુદેવ બહુ સૂક્ષ્મ ચર્ચા કરતા આવા વિષય ઉપર, પણ એકાંતમાં, જાહેરમાં ચર્ચા એવી ઓછી ચાલે. કોઈ વખત ચાલી જાય તો કોઈ વખત ચાલી જાય, એકાંતમાં ઘણી આવી ચર્ચા સૂક્ષ્મ ચર્ચાઓ કરતા હતા. હવે પ્રશ્ન ઉઠાવ્યો છે પાછો એની સામે, આટલું સ્પષ્ટીકરણ આપ્યું એની સામે પણ પાછો પ્રશ્ન, વધારે સ્પષ્ટીકરણ કરાવવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુલતા તો સ્વાભાવિક થાય. શું વાત તો ચાલે છે? શ્રીમદજીના એક વચનામૃત ઉપરથી ખોયેલું છે ઘણું બેન. શું હા કોઈ પ્રશ્ન પૂછે છે બતા લે ત્યારે કોઈ પ્રશ્ન બીજો પૂછે પાછા હા એટલે વધારે વિસ્તાર આવ્યો છે કે સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુલતા તો સ્વાભાવિક થાય આ એક સ્વાભાવિક વાત છે મોક્ષને એ પ્રકાર આવે છે છતાં પણ તેને દર્શન પરિષદ કહ્યો હવે દર્શન પરિક્રમ પરિષદ કહ્યો તેમજ ધીરજ રાખવામાં શું પ્રમાદ નથી જાય ત્યાં આકુલતા થાય હવે આકુલતાને ધીરજ આમ પ્રતિપક્ષ સ્વભાવવાળા પરિણામ છે એક ઓરથી આકુલતા થાય અને અહીંયા આપ કહે છો કે ધીરજ રાખો હવે આ બેને કેવી રીતે કોઓર્ડિનેટ કરવું એનો મેળ કેવી રીતે મેળવવો આ જરા વાત મુમુક્ષુને અઘરી પડે છે એટલે પ્રશ્ન પૂછ્યો છે કે આકુલતા થાય એ સ્વાભાવિક છે અને દર્શન પરિષદ પણ કયો છે તેમજ આપ તો એમ કહો છો કે ધીરજ રાખવી પણ ધીરજ રાખવા જતાં પ્રમાદ ન થઈ જાય પાછો આ બીજું ભય સ્થાન છે જો પરિષદની અંદર આકુલતા વિશેષ કરે ને ઉતાવળ થઈ જાય તો પણ મુશ્કેલી ધીરજ રાખવા જાય ને પ્રમાદ થઈ જાય તો પણ મુશ્કેલી ભારતર વારની સોહલી દોહલી ચૌદમા જીનતણી ચરણ સેવા એવી વાત જરા છે તરવારની ધાર સહેલી છે એટલે કે સ્થૂળ છે પણ આવા સૂક્ષ્મ માર્ગે ચાલવું એ સૂક્ષ્મ છે પાનું 42 ઉપરની ત્રીજી લાઈન યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે શું આ વાત મુમુક્ષુની ભૂમિકાની છે કે જ્ઞાન દશાની છે ના આ મુમુક્ષુની ભૂમિકાની વાત ચાલે છે અહીંયા જે વાત ચાલે છે એ મુમુક્ષુની ભૂમિકાની છે શું યથાર્થ હોય તો અંદરથી શાંતિ આવે એટલે આ શાંતિ જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એ શાંતિ નથી હવા આવે છે આવે છે એ હવા આવે છે અંદરમાં જે શાંતિનો સાગર ભર્યો છે એની હવા ચાલુ થાય સમજ્યો ને જેમ નંદનવન છે એમાં શીતળતા છે તો નંદનવનની સમીપ જાય તો થોડી શીતળતા શરૂ થઈ જાય એમ સૂર્યનો સૂર્યપ્રકાશનો પુંજ છે પણ પરોડિયામાં ફળ ફાટે ત્યારે એનો પ્રકાશ ચાલુ થઈ જાય એવું દરેકમાં પ્રક્રિયા એવી બને છે યથાર્થતામાં પ્રવેશેલા મુમુક્ષુને સાચી શાંતિની જાતની પ્રતીતિ આવે કે નહીં જરૂર આવે અને આવે તો તે કઈ ભૂમિકામાં એ જ ભૂમિકામાં એને આવે યથાર્થ ભૂમિકા હોય ત્યારે તે યથાર્થતાની ભૂમિકામાં એને એની બરાબર યથાર્થતાની પ્રતીતિ આવે એને ખાતરી આવે શું પ્રતીતિ આવે છે પોતાને ખાતરી થાય છે હું બરાબર મારી યથાર્થ લઈને ચાલુ છું પ્રશ્ન ફરીથી લઈએ કે સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થવાની આકુલતા થાય તે સ્વાભાવિક છે છતાં પણ તેને દર્શન પરિષદ કયો છે એને દર્શન પરિષદ કયો છે પરિષદ એટલે શું એક જાતની પ્રતિકૂળતા 22 પ્રકારના પરિષદ કયા અને શ્રીજીને 22 પ્રકારના પરિષદ કયા છે એમાં દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદ એવા બે પરિષદની વાત પણ કરી છે એ પત્રમાં આવે છે હું કૃષ્ણદાસભાઈના પત્રમાં એ વાત આવે છે તો કહે છે કે એ પરિષદ છે ઉપસર્ગ પરિષદ છે એ પ્રતિકૂળતા છે એટલે અહીંયા જરા પ્રતિકૂળતા થઈ એટલે આકુળતા થઈ પ્રતિકૂળતા કઈ જાતની થઈ બહારની નહીં અંદરમાં આત્મા પ્રાપ્ત નથી થતો અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું સાચી શાંતિ સુખ શાંતિ પ્રગટ કરવા છે એ પ્રાપ્ત નથી થતા એની આકુળતા છે આ બીજી આકુળતા સંસારિક પદાર્થોની નથી એમ આમ એમ વાત લેવી છે શું છ છતાં તેમાં ધીરજ રાખવાની આપણે વાત કરી, પ્રભુ ખુલાસામાં શું કર્યું, ધીરજ રાખવાની વાત કરી, તો ધીરજ રાખવા જતાં પ્રમાદ ન થઈ જાય. આમ પ્રશ્ન ઉઠાવ્યો છે, સારો પ્રશ્ન ઉઠાવ્યો છે, સુખો તો સારી માગે છે. બરાબર ઉત્તર બહેનશ્રી આપે છે કે આત્માર્થીને પ્રમાદ થાય નહીં. આ આત્માર્થીનું લક્ષણ દીધું. આત્માર્થી એટલે કોણ, કે પોતાનો આત્મપ્રાપ્તિ કરવા માટે જે સતત પ્રયત્નશીલ છે તે આત્માર્થી. શું જે ભૂમિકામાં આત્માર્થી હોય, આપણે પાછળતા ચાલે છે કે જે ભૂમિકામાં આત્માર્થી હોય, એકલે કામ ન કરે તો એ ભૂમિકાને થી આગળ વધી ઉલ્લંઘન કરીને આગળ જઈ શકે નહીં. પછી વેદનામાં આવવું હોય તો પણ એક લઈ આવવું પડે, તૂટક તૂટક નહીં ચાલે, વેદના જ નહીં આવે જે આવવી જોઈએ એ પ્રકારની. શું એવી જ રીતે સ્વરૂપની જિજ્ઞાસા ઉપડે આગળ જઈને એક લઈએ ચાલવું જોઈએ. અંતરવલોકન શરૂ થાય તો એક લઈએ ચાલવું જોઈએ, અને લય ચાલવી જોઈએ. લય ચાલે એ બતાવે છે કે એને પ્રમાદ નથી, લય ન ચાલે તો એને પ્રમાદ છે, એટલે આત્માર્થી નથી એમ કે છે. શાસ્ત્રમાં એટલે આત્માર્થી થઈ ગયો એમ નથી, સ્વાધ્યાયમાં બેસે એટલે આત્માર્થી થઈ ગયો એમ નથી. કાંઈ એકલયથી એનો પ્રયાસ ચાલવો જોઈએ. આત્માર્થીને પ્રમાદ થાય નહીં. પોતે ભૂમિકામાં આ તો બધો અનુભવ કરીને વાત કરે છે ને, એ ભૂમિકામાં અનુભવ કરીને પોતે વાત કરેલી છે. પોતાને કેવી રીતે ચાલ્યું છે એ બધું સ્મરણમાં છે. શું પોતાનો ભૂતકાળ પોતાને સ્મરણમાં છે. અમારે ચાલતું હતું એમાં કઈ, અમારે તો પ્રમાદ થતો જ નહોતો, ધીરજ રાખેલી, પણ કઈ પ્રમાદ એથી થઈ ગયેલો નહીં. કેમ, અમારે આત્મા પ્રાપ્ત કરવો હતો. આત્મા પ્રાપ્ત કરવો હતો એટલે તાલાવેલી લાગેલી. કેવી તાલાવેલી? ઉપડેલી. દર્શન પરિસરમાં એ વાત કરતા હતા, પંડિતજી વાત કરતા હતા, મોટાભાઈ હમદભાઈ, કે મહેશ્રીને જયારે એ પ્રાપ્ત કરવું હતું, નહોતું પ્રાપ્ત થતું, ત્યારે બહુ રડતા હતા અને હાથપગ પછાડતા હતા. જેમ બાળક હાથપગ પછાડીને કંજીઓ કરે ને, હે એવી રીતે ઘસે, જમીનારે પગ ઘસે, હાથ ઘસે, હું એટલી આકુળતા થતી હતી. અને તો પછી શાંતિ ને ધીરજ હતી અંદરમાં. બેનું કોઓર્ડિનેશન કરવું, આ વાત જરા અઘરી પડે છે. પણ જે સહજ સ્વાભાવિક યથાર્થપણે ચાલતું હોય એમાં એમ જ ચાલે છે. કરવું પડતું નથી ને શીખવું પડતું નથી. એટલું બધું જેટલું માર્ગદર્શન પોતે આપ્યું છે એટલું માર્ગદર્શન એમને દેનારી વખતે કોઈ નહોતું. એ તો કહેતા હતા એક વાર, અત્યારે ગુરુદેવ પાસેથી જેટલું તમને બધાને મળે છે એટલું અમને મુમુક્ષુની ભૂમિકામાં કાંઈ મળતું નહોતું. કે ગુરુદેવનો યોગ તો ક્યારેક જ હોય, મુમુક્ષુની ભૂમિકામાં હતા ત્યારે તો ગુરુદેવનો યોગ ક્યારેક હોય, ચોમાસું હોય ત્યારે વધારે મળે કે એક ઠેકાણે સ્થિરતા હોય. બાકી તો ગુરુદેવ વિહારમાં હોય, સ્થાનકવાસીમાં હતા, એટલે એ દિવસોમાં તો સ્થાનકવાસીમાં હતા. નિવાસીમાંથી છે ને, નિવાસીમાંથી છે ને, એકાણુંમાં પરિવર્તન કર્યું છે. એટલે એ પહેલાના વર્ષમાં તો 87-88 ની વાત ચાલે છે. હા, 3 વર્ષથી પહેલાથી પ્રયત્ન ચાલુ કર્યો છે એમણે. 15 વર્ષે પ્રયત્ન ચાલુ કર્યો અને 18 વર્ષે પ્રાપ્તિ કરી. હું એ વખતે કાંઈ ગુરુદેવને એવો કોઈ નિરંતર યોગ તો હતો નહીં કે રોજ વ્યાખ્યાન સાંભળવા મળે અથવા કોઈ પ્રશ્ન પૂછે તો એનું કંઈ સ્પષ્ટીકરણ આપે, એવું તો કાંઈ હતું નહીં. અંદરની સૂઝથી કામ કરેલું છે અને અંદરની સૂઝ આવે છે જ્યારે યથાર્થ મુમુક્ષુતા આવે ત્યારે અંદરની સૂઝ આવે છે. એટલે તો એ કહ્યું ને 195માં કે આ પ્રકારની ઝૂરણા આવ્યા પછી બીજું શું કરવું તે સમજાય છે. હવે એમાં આવે નહીં, વેદનામાં આવ્યો ન હોય, ઝૂરણામાં આવ્યો ન હોય, અને નિર્ણય કરી નાખે કે મારે આમ કરવું, મારે આમ કરવું, મારે આમ કરવું, મારે આમ કરવું. એ પહેલાં તો સમજાવ્યું હોતું નથી, સમજાવ્યું હોતું નથી અને સમજાઈ ગયું એ પ્રકાર આવી ગયો, એટલે પછી યથાર્થતા ક્યાંય આવતી નથી. આ તો અંદરથી સૂઝ આવે. એટલે અંદરથી અંદર કે છે, અંદરથી શાંતિ, અંદરથી શાંતિ આવે, અંદરથી સૂઝ આવે, એવી વાત છે. આત્મા તો પ્રગટ પછી થશે, આત્મા તો પ્રગટ પછી થશે, પણ એ પહેલા અંદરથી બધું આવવા માંડે છે. શું કહે છે કે આત્માર્થીને પ્રમાદ થાય નહીં. આ પ્રમાદ છે કે આ ધીરજ છે તે તેને પકડવું જોઈએ. જે ભૂલ થાય છે આ જગ્યાએ થાય છે. આ પ્રમાદ છે કે ધીરજ છે એ પકડવું જોઈએ. શું? કેમ કે ધીરજ અને પ્રમાદમાં ફેર છે, એ બેમાં ફેર છે. ધીરજ છે એ પ્રમાદ નથી, ને પ્રમાદ છે તે ધીરજ નથી. ધીરજ હોય છતાં પ્રયત્ન ચાલુ રહે, ધીરજ હોય છતાં પ્રયત્ન ચાલુ રહે, ને પ્રમાદ વાળાને તૂટક તૂટક પણ થઈ જાય, તૂટી જાય, ને લાઈન તૂટતી જાય, લાઈન તૂટતી જાય એટલે બરાબર કામ કરે. એક ધારું એક લઈથી કામ ચાલવું જોઈએ. તૂટકપણું પ્રમાદનું લક્ષણ છે, અને પ્રમાદના લક્ષણમાં અને ધીરજના લક્ષણમાં ફેર છે. એમ છે તો શું ફેર છે એવો જો પ્રશ્ન ઉઠાવીએ તો ધીરજ અને પ્રમાદમાં ફેર છે, ફેર શું પણ કેવી રીતે ખબર પડે અમને, એ પ્રશ્ન ઉઠાવી શકાય અહીંયા. શું? તો કે ધીરજ છે એમાં સાવધાની સાથે સાથે હોય છે. શું? પ્રમાદમાં સાવધાની હોતી નથી. ધીરજમાં અંતર સાવધાની ઘણી હોય છે. કેમ કે આ જીવ રાગથી સર્વથા છૂટો પડવા માંગે છે, રાગના એક સૂક્ષ્મ કણમાં પણ છેતરાવા માંગતો નથી. આમ છે, અંદરમાં સાવધાની ઘણી હોય છે. અંદરમાં ઘણી સાવધાની હોય છે, પુરુષાર્થ પણ હોય છે, પ્રયત્ન એટલે પ્રયત્ન પણ હોય છે, અને સાવધાની પણ હોય છે. પ્રમાદમાં એ પ્રકાર નથી, પ્રકાર પ્રમાદમાં અંતર સાવધાની હોતી નથી, એ ફેર છે. દર્શન પરિષદ અજ્ઞાન પરિષદ નો પત્ર 537 માં છે, એમાં એ માર્ગદર્શન આપ્યું છે એમણે કે જેને ખરેખર છૂટવું છે એને અજ્ઞાનથી છૂટવું છે. અજ્ઞાન નિરાધાર થયું થકું કોના આધારે રહેશે હવે? કે એને કોઈ રહેવાનો આધાર છે નહીં. વાત ક્યાં ગઈ સરવાળે? કે જો જીવ ખરો જિજ્ઞાસુ એટલે ખરો આત્મકલ્યાણની ભાવનાવાળો હોય, અને ખરો આત્માર્થી હોય એટલે આત્માર્થ સિવાય બીજો કોઈ હેતુ ન હોય, તો એને ભૂલ પડવાનો ચાન્સ નથી, એને ભૂલ પડવાનો અવકાશ નથી. નહીતર અહીંયા ભૂલવાના હજાર ઠેકાણા છે. સાવધાની એટલે જાગૃતિ, સાવધાની એટલે કાળજી, સાવધાની એટલે દરકાર, સાવધાની એટલે ચોકસાઈ. ઘણી અંદર ચોકસાઈ હોય છે, એ ભૂમિકામાં આવે ત્યારે ઘણી ચોકસાઈ હોય છે. એમાં રાગથી ભિન્ન પડવાની ભૂમિકામાં ભેદ જ્ઞાનમાં આવે ત્યારે અંતર્ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં અને પ્રયત્નમાં ઘણી અંદર કાળજી હોય છે. એને ધીરજ કહેવામાં આવે છે, એને ધીરજ કહેવામાં આવે છે. પણ એ ધીરજ કોઈ પ્રમાદ નથી, બહુ જ સાવધાનીથી ચાલતો પ્રયત્ન છે. પ્રમાદ તો નથી પણ બહુ જ સાવધાનીથી ચાલતો પ્રયત્ન છે. શું કહે છે કે ધીરજ અને પ્રમાદમાં ફેર છે. આ ફેર છે કયા પ્રકારે ફેર છે? આ પ્રકારે ફેર છે. યથાર્થ પકડાય નહીં ત્યાં સુધી શાંતિ રાખે તે પ્રમાદ નથી. શું? યથાર્થ જ્યાં સુધી પકડાય નહીં અને છતાંય શાંતિ રાખે તો એ કાંઈ પ્રમાદ નથી. કેમ કે પ્રયત્ન ચાલુ છે એટલે કાંઈ પ્રમાદ નથી. યથાર્થ આત્માર્થી છે, જો ખરો આત્માર્થી, યથાર્થ આત્માર્થી વિશેષણ વાપરે છે. એકલા આત્માર્થી નથી કહેતા. કેમ કે બધા કહે છે ભાઈ અમારે તો આત્મા માટે તો અમે આ બધું કરીએ છીએ, શું અમારે ક્યાં બીજું કાંઈ કરવું છે એમ નહીં. યથાર્થ આત્માર્થ છે તેને સાચું ગ્રહણ થાય છે કે આ પ્રમાદ છે કે ધીરજ છે એને સમજણમાં આવી જાય છે. યથાર્થ આત્માર્થ છે તેને સાચું ગ્રહણ થઈ જાય છે કે આ પ્રમાદ છે કે આ ધીરજ છે એને એ તફાવત સમજવામાં આવી જાય છે. શું પ્રમાદ થાય તો ખેડાઈ જાય અને ધીરજ ન માની લઈએ. શું ધીરજ તો ચાલતા પ્રયત્ને રહેલી સાવધાની છે, ચાલતા પ્રયત્નમાં રહેલી સાવધાની છે એને ધીરજ કહે છે. સમ્યક દર્શન માટે ખોટી આકુલતા કરવી તેને અપેક્ષાએ દર્શન પરિસહ કયો છે. અપેક્ષાએ શું એટલે ખોટી આકુલતા કરે તો અથવા એ જાતની પ્રતિકૂળતા આવી હોય તો એને દર્શન પરિસહ કયો છે. યથાર્થ રીતે તો સમ્યક દર્શન સમ્યક દર્શન અને ચારિત્ર થયા પછી બધા પરિસર લાગુ પડે છે, પણ આ જગ્યાએ અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર આ જગ્યાએ પણ થયો છે. પણ આ તો આ તેને સમ્યક દર્શન નથી થયું, પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તો પણ અપેક્ષાએ તેને દર્શન પરિસર કયો છે. આ જગ્યાએ કયો છે એ તો ભગવાનની વાણીમાં જ આવેલી વાત છે, બાકી તો બાકીના પરિસર તો બધા જ્ઞાન દશા થયા પછી લાગુ પડે છે, એ પહેલાં લાગુ પડતા નથી. અહીં સુધી રાખીએ.
શ્રીમંત ભગવાન જય ભગવાન કૃપાળુ સીતા દેવ નો મંત્ર મંત્ર જય દાસ.